તારીખ 14/2/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 127 અને 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 165 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
અંતર નો રસ લાગે એને બહાર નો રસ કરીને છૂટી જાય એને બે પ્રયત્નો કરવા પડતા નથી. એક બાજુના પ્રયત્નમાં જે કાર્ય થાય ત્યારે બીજી બાજુનું કાર્ય આપોઆપ થઈ જાય છે. અંતર નો રસ લાગે
આજે
સ્વરૂપ નો પોતાનું જે સ્વરૂપ છે એ અનુસુખથી ભરપૂર છે એનો વિશ્વાસ એની ખાતરી થાય કે છે મારામાં આનંદ સુખ તો આનો રસ લાગે. જીવને રસ ક્યાં લાગે છે કે જ્યાં સુખનો નિશ્ચય થાય છે ત્યાં લાગે છે. સુખ દેખાય ત્યાં સુખનો નિશ્ચય ક્યારે થાય કે સુખ દેખાય ત્યારે સુખનું અનુમાન કરે ત્યાં સુધી એટલો સુખ સુખનું કઈ કાન નથી થતું. પણ સુખ ખરેખર સુખ લાગે ત્યારે પરિણામ ત્યાં રસથી ખેંચાય છે રસપૂર્વક ખેંચાય છે એવી વસ્તુ સ્થિતિ છે. એ પ્રકારે અંતરનો રસ લાગે એને બહારનો રસ એવી છૂટી જાય. એક બાજુ તીવ્ર રસ થાય એટલે બીજી બાજુ બધી બાજુના રસ ઉડી જાય. માણસ પૈસા કમાય છે સુખ સાધન પ્રાપ્ત થાય એટલા માટે. પણ પછી પૈસા કમાવા પાછળ કોઈ લોકો એટલા લાગી જાય છે કે સુખ આવેલા સુખ સાધન વાપરવાની સમય નથી રહેતો. કેમ એક બાજુ જ્યાં તીવ્ર રસ થઈ ગયો બીજી બાજુનો રસ આપોઆપ ઘટી જાય છે ઓછો થઈ જાય સંસારમાં. એવી રીતે આત્મામાં સુખ છે એનો રસ લાગે બહારના રસ્તે ઘટી જાય છે. બહારનો રસ સુરવાનો પણ પ્રયત્ન કરે અંદરનો રસ એમ બે પ્રયત્ન કરે એમ એક બાજુ પ્રયત્ન કરે એટલે બીજી બાજુ કામ થઈ જાય છે. એ જ લખ્યું છે એક તરફનું ખેંચાણ થાય ત્યાં બીજા તરફનો રસ પહેલે છૂટી જાય છે. જીવને પોતાના આત્મા તરફનો રસ લાગે ત્યાં વિભાવ તરફનો રસ પહેલે છૂટી જાય છે. સ્વભાવનો રસ લાગે એટલે વિભાવનો રસ છૂટી જાય છે. પોતા તરફની રમણતા વધે ચૈતન્યમાં લીનતા વધે ત્યાં બહારનો રસ પહેલે છૂટી જ જાય છે. જ્ઞાન દશામાં થાય એ વાત જ્ઞાન દશાની છે કે પોતા તરફની રમણતા વધે રમણતા વધે એટલે લીનતા વધે. લીનતા તો ક્યારે વધે જ્ઞાન દશા પ્રગટ થઈ હોય પછી લીનતા વધે. ત્યાં બહારનો રસ એ તૂટી જાય છે. જેમ કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રત્યે ત્યાં અંતાનો રસ તૂટી જાય છે. ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગ થયો ત્યારે સ્વરૂપમાં લીનતા થઈ સ્વરૂપાચરણ ચારિત્ર કહેવામાં આવે છે. ચોથા ગુણ સ્થાને બે બાજુની વાત આવે છે. એક બાજુની વાત એવી આવે છે કે એ તો અવિરત સમ્યક દ્રષ્ટિ છે એને ક્યાંય ત્યાગ હોતો નથી પછકાણ હોતા નથી. દર્શન થતા સમ્યક દર્શન છે એટલે મોક્ષ માર્ગ એમને છે, પણ સમ્યક દર્શન છે એટલું જ નથી. અવિરતિ હોવા છતાં પણ સ્વરૂપાચરણ ચારિત્ર એમને હોય છે, સ્વરૂપમાં આચરણ કરવું એટલે પરિણમવું, સ્વરૂપમાં એકાગ્ર થઈને પરિણમે એવું આચરણ કથામાં પ્રગટ થાય છે. જાતિ અપેક્ષા એ ચારિત્ર ની એક જ જાતિ છે, સ્વરૂપ આચરણ ચારિત્ર ની જાતિ છે, તથા ગુણ સ્થાને પણ એ જાતિ છે, મુનિ દશામાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાને પણ એ જ જાતિ છે, અને બારમા ગુણ સ્થાને ચારિત્ર ગુણ પૂર્ણ શુદ્ધ થઈને પરિણમે યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે પણ સ્વરૂપ આચરણ ચારિત્ર ની જાતિ છે. એ પરિણામને એની જાતિ, એની શક્તિ, એની ગતિ એવા ત્રણ પડખા છે. આમ તો ચોથું પડખું એ છે કે એનું વ્યાપકતા કેટલી, કે સ્વદેહ પ્રમાણ
બરાબર
એટલું આત્માનું ક્ષેત્ર હોય એટલું, એટલે સત્તા એને કહે છે. સત્તા કેટલી કે સ્વદેહ પ્રમાણ, જ્ઞાનમાં એવું છે બધા ગુણ સ્વદેહ પ્રમાણ સત્તામાં જે છે. જ્ઞાનની સમ્યક જ્ઞાનની જાતિ ચોથા ગુણ સ્થાને પ્રગટ થાય એ જ જાતિ કેવળ જ્ઞાનની છે, જાત નથી બદલતી, જ્ઞાનની જાત નથી બદલતી, ચારિત્રની જાત નથી બદલતી. કે જ્યાં સ્વરૂપાતરણ ચારિત્ર પ્રગટ્યું ચોથા ગુણ સ્થાને ત્યાં અનંતાનુબંધીનો રસ તૂટી જાય છે, અનંતાનુબંધીનો રસ નો જે ચાર છે પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન એ તારતમ્ય ભેદે છે. તારતમ્ય એટલે શું, તીવ્રતાનું દશાનો ભેદ છે રસ, પણ અનંતાનું મંદિર તો તૂટી જાય
બરાબર.
અંદરથી સ્વાનુભૂતિ વધે ત્યાં દ્વેષ વિરતી પણ સહેલે આવે અને એ સ્વાનુભૂતિ એને લીનતા જ્યાં વધતી જાય જેમ જેમ વધે તેમ તેમ દેશ એટલે અમુક અંશે, દેશ એટલે અમુક ભાગે વીરતિ પણ હોય છે છૂટી જવું, ત્યાગ થઈ જાય
બરાબર.
વિકલ્પોનો પણ ત્યાગ થાય અને વિકલ્પ અનુસાર પ્રવૃત્તિનો પણ ત્યાગ થાય, કેમકે પ્રવૃત્તિ તો વિકલ્પને અનુસરીને થાય છે, જ્યાં વિકલ્પ નથી ત્યાં પ્રવૃત્તિ પણ નથી. વિકલ્પ બુદ્ધિપૂર્વકના વિકલ્પનો નાશ થયો જેટલો એટલી ત્યાં વૃત્તિ થઈ, એટલા અંશે વૃત્તિ થઈ એટલો બાહ્ય ત્યાગ એને પાંચમા ગુણ સ્થાને થાય છે. અને એના અગિયાર ભેદ લીધા છે, અગિયાર પ્રતિમાના અગિયાર ભેદ લીધા છે, એટલો એટલો ત્યાગ વધતો જાય છે, જેટલી જેટલી સ્વરૂપ સ્થિરતા વધતી જાય છે. સ્વરૂપ સ્થિરતા વધે ત્યારે વિતરાગતા વધે, વિતરાગતા વધે ત્યારે રાગનો અભાવ થાય,
વિકલ્પ એ રાગ છે વિકલ્પ,
અને રાગનો જે અભાવ થાય ત્યાં રાગપૂર્વકની જે ક્રિયા થતી હોય એનો પણ અભાવ થાય. જેમ કે આત્મા ગુણ સ્થાને રાત્રિ ભોજન ત્યાગ એ નામની પ્રતિમા છે, આત્મા ગુણ સ્થાન ચારિત્ર વિકલ્પ જ ન ઉઠે એટલી સ્વરૂપ સ્થિરતાથી હોય પાંચમા ગુણ સ્થાને તો એ સાધકને વિકલ્પ ન ઉઠે, વિકલ્પ ન ઉઠે તો વિકલ્પ પૂર્વકની પ્રવૃત્તિ તો ક્યાંથી થાય. અંદરથી સ્વાનુભૂતિ વધે ત્યાં દેશ વૃત્તિ પણ સહેજે આવી જાય છે, એને પછી આટલા વિષય છોડવા કે આ કરવું એમ રોકાવું પડતું નથી.
કરતા બુદ્ધિ નાશ થઈ ગઈ.
કરતા બુદ્ધિ તો ચોથા ગુણ સ્થાને ગઈ, પણ આટલા વિષય છોડવા એમ કર્તૃત્વ નથી કરવું પડતું, કૃત્રિમતા નથી કરવી પડતી. વિકલ્પ જ ન ઉત્પન્ન થાય. જ્યાં વિતરાકતા વધે ત્યાં વિકલ્પ જ ઉત્પન્ન ન થાય. જો બારમા ને બારમા રોકાય તો તેને રસ પૂરતો નથી. બારમા ને બારમા રોકાય એટલે બારમા ને બારની પ્રવૃત્તિ ચાલુ રાખે તો રસ પૂરતો નથી. આ કસાય ઓછા કરવા કે આ કરવું એમ નથી, પણ પોતા તરફ વળે ત્યાં સહેજે રસ તૂટી જાય છે. અસ્થિ નું કાર્ય થાય એટલે નાસ્તિ નો અભાવ થઈ જાય છે. એ શુભ ભાવનામાં આવે ત્યારે મન કસાય થાય. શુભ ભાવમાં આવે ત્યારે મન કસાય થાય, પણ કસાય નો અભાવ તો ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થાય અને ઉપયોગ પોતા તરફ જાય ત્યાં સહેજે થઈ જાય છે. શું તફાવત બતાવ્યો કે શુભ ભાવ નો મન કસાય જુદી વાત છે અને સ્વરૂપમાં લીન થઈને વિતરાગતા વધે ત્યારે રાગ નો અભાવ થાય એ જુદી વાત છે. રાગ મંદ થાય એક વાત છે જુદી, રાગ નો અભાવ થાય એ બીજી એક વાત છે જુદી. એમ બે વાત જુદી પાડવી છે. શુભ ભાવમાં આવે ત્યારે મંદ કસાય થાય, પણ કસાયનો અભાવ તો ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થાય, ભેદ જ્ઞાન પૂર્વક ઉપયોગ સ્વરૂપમાં લીન થાય ત્યારે સહેજે થઈ જાય છે. મંદ કસાય જુદી વાત છે. સુગંધીજી એક વાત લીધી છે કે કોઈ એવી કલ્પના કરે છે કાર્યની પદ્ધતિ ન સમજે ત્યારે કલ્પનાથી કે કસાય મંદ કરતા કરતા અભાવ કરી નાખશે, અને જ્ઞાન શાસ્ત્ર વાંચી વધારે વધારીને કેવળ જ્ઞાન કરી નાખશે. બે પદ્ધતિ ખોટી છે. એ રીતે જ્ઞાન વૃદ્ધિ પણ નહીં થાય અને એ રીતે કસાય રાગનો અભાવ પણ નહીં થાય. રાગનો અભાવ ભેદ જ્ઞાનથી થાય છે, શુભાવથી નહીં. શુભાવ તો રાગની મંદતા છે પણ અભાવ નથી. જેમ કે શુભાવથી લાભ માનનારા કે રાગનો અભાવ માનનારા શું કરે છે? ઘણો શુભાવ કરે છે. શું કરે છે? તો ત્યાં રાગ વધે છે, શુભ રાગ પણ ત્યાં વધે છે, રાગનો અભાવ નથી થતો. પણ વેદ જ્ઞાનમાં રાગથી ભિન્ન પડવાનો પુરુષાર્થ કરે ત્યારે રાગનો અભાવ થાય છે. શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈને રાગનો અભાવ થાય છે. બે જુદી જુદી કાર્ય પદ્ધતિ છે, પણ જેની વેદ જ્ઞાનનો પ્રયોગ અંદરમાં કેમ કરવો એની સૂઝ નથી. એને એમ થાય છે કસાય મંદ કરતો જાઉં, કસાય મંદ કરતો જાઉં, કસાય મંદ કરતો જાઉં. આ ધ્યાનમાં બેસીને પણ એ કરે છે, કસાય મંદ કરવાની વાત છે. ભેદજ્ઞાન જુદો વિષય છે. કસાય ગમે એટલો મંદ થાય અભાવ ન થાય, અને ભેદજ્ઞાન કરે તો કસાય નો અભાવ થાય. જ્ઞાન દશા નું જે ભેદ જ્ઞાન છે એ સહજ છે. શું દુઃખયોગ થઈને આત્મા છૂટો પડી ગયો છે એટલે સહેજ ચાલ્યા કરે, સળંગ પડે, અતૂટક પડે, નિરંતર ધારાવાહી ચાલે. જ્ઞાન દશા થયા પેલા ભેદ જ્ઞાન નો પ્રયત્ન છે, ભેદ જ્ઞાન એવું થયું નથી, જ્ઞાન દશામાં થાય એવું થયું નથી, એનો પ્રયત્ન છે. એટલે પ્રયત્ન કરતા કરતા આગળ વધે છે. એને ભેદ જ્ઞાન કહે છે, પણ ખરેખર એ ભેદ જ્ઞાન નો પ્રયત્ન છે. એનું ભેદ જ્ઞાન કેવું નથી, ભેદ જ્ઞાન નો પ્રયત્ન. એ પ્રયત્ન માં મન શિથિલપણું હોય, એ પ્રયત્નમાં શિથિલપણું હોય તો ક્યારેક થાય, ક્યારેક ન થાય, ક્યારેક કામ થાય ને ક્યારેક પ્રયત્ન ચાલે ને ક્યારેક ક્યારે પ્રયત્ન ન થાય. ઉગ્રપણું હોય તો એ પ્રયત્ન સતત પણ ચાલે, અને સતત પ્રયત્ન ચાલે પછી શુદ્ધ ઉપયોગ થાય, શુદ્ધ ઉપયોગ થાય પછી સહજ ભેદ જ્ઞાનની ધરા નિરંતર છેલ્લા શુદ્ધોપયોગ થવાના પહેલા છેલ્લી મિનિટોમાં અધરથી ધૂમ ચાલે. પરમાગમ સાધના 304 થયા પહેલા કેવો પ્રયત્ન હોય છે એ વિશે ચાલી રહ્યો છે. એટલા માટે લીધું છે, આગળ પાછળ પણ વાત કરી છે કેવી રીતે અધરથી થાય. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળ માંથી પુરુષાર્થ નો ઉપાડ આવવો જોઈએ. એવા ભાવે કે હું આવો મહાન પદાર્થ, એને પોતાના સ્વરૂપનું ભાવ ભાષણ થયું છે, ઓળખાણ થઈ છે, નમૂના ઉપરથી, સેમ્પલ ઉપરથી આખી ચીજ જ્ઞાનમાં આવી ગઈ, જ્ઞાન લક્ષણો ઉપરથી બેહદ જ્ઞાન સ્વભાવ જ્ઞાનમાં આવી ગયો. એને પોતાની જેટલી મહાનતા છે એટલી મહાનતા ભાષે છે, ભાષે છે કે તીર છાપમાં એનો પ્રયોગ ચાલે છે. અને એ પ્રયોગમાં મૂળમાંથી અંદરથી પુરુષાર્થ ઉપડીને પ્રયોગ થાય છે. એમ નિરાલંબનપણે, નિરાલંબનપણે એટલે એ વખતે સૂક્ષ્મ વિકલ્પો આત્માના સ્વરૂપ સંબંધીના ચાલતા હોય તો તેનું પણ અવલંબન નથી, તેનો પણ આધાર નથી. આવા વિકલ્પ હોય તો હું આગળ વધુ એમ નથી કે વિકલ્પ થવા છતાં વિકલ્પ ઉપર દ્રષ્ટિ નથી, ત્યાં નજર નથી કેવા વિકલ્પ થાય છે. છતાંય તો એના ઉપર નજર
નથી,
એની દ્રષ્ટિ તો જે સ્વરૂપ ભાષ્યું છે એના ઉપર છે. એટલે નિરાલંબનપણે કોઈના આધાર વિના, એટલે ચાલતા વિકલ્પના આધાર વિના, શાસ્ત્રના આધાર વિના, આ શાસ્ત્ર વાંચું તો મને અનુભવ થાય એમ પણ નહીં, આ વિકલ્પ કરું તો મને અનુભવ થાય એમ પણ નહીં. કોઈના આધાર વિના એને અધર થી કે છે, એને અધર થી કે અધર થી વિચાર ની ધૂન ચાલતા ધૂન માં ચડી ગયું. છેલ્લે છેલ્લે સ્વાનુભવ પહેલા સ્વરૂપ ની ધૂન ના પરિણામ હોય છે. એક જ ધૂન અધર થી ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે આત્માના સ્વરૂપનો, આત્માના સ્વભાવનો એવો રસ આવે, એવો રસ આવે કે બહારમાં આવવું ગમે ગોથે નહીં, ત્યાંથી છૂટવું ગમે નહીં.
ધૂન જે છે મનમાં કે બુદ્ધિમાં ક્યાં ચાલે છે?
પણ મનમાં ચાલે છે, બુદ્ધિ નો તો બહુ વિષય નથી આમાં, ચાલે છે મનમાં, પણ મન ઉપર દ્રષ્ટિ નથી. વિકલ્પ ચાલે છે, વિકલ્પ ઉપર દ્રષ્ટિ નથી. ધૂન છે એ ધૂન છે, અને ધૂન નો વિષય પોતાનું સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. ધૂન નો મન નથી, મન તો અનુભવ વખતે જાય, એ પેલા મન નો જાય. ત્યાં સુધી મનનું અવલંબન છે, અને મનનું અવલંબન છે ત્યાં સુધી સ્વાનુભવ નથી. સ્વાનુભૂતિ તો સ્વરૂપના અવલંબને પ્રગટ થાય ત્યારે મનનું અવલંબન છૂટી જાય. પણ છતાં અહીંયા અધરથી ધૂન લીધી એનો શું છે કે ધૂનનો વિષય પોતાનું સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, એટલે અધરથી ધૂન લીધી. બહારમાં આવું ગોઠે જ નહીં, હજુ છે તો વિકલ્પ. શું કે છે? અહીં સુધી હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું આ હું, જોર જોર એના ઉપર છે. શું એમ ઘોડણ નું જોર ચાલતા ચાલતા રસ થી ઘૂંટાય, સ્વરૂપ રસ ઘૂંટાય જોર જોર થી, એ ચાલતા ચાલતા એ વિકલ્પો પણ છૂટીને અંદર માં ઉતરી જાય, છૂટી જાય, અને પરિણામ છે એ પ્રસરી જાય પ્રદેશે પ્રદેશે. એવી નિર્વિકલ્પ થવા પહેલાની આવી સ્થિતિ હોય છે, આવી દશા હોય છે. એ જ્યારે વિકલ્પો છૂટીને અંદરમાં ઉતરી જાય ત્યારે એને શુદ્ધોપયોગ થતા સમય જ્ઞાન પ્રગટ્યું, એ જ વખતે સમ્યક દર્શન પ્રગટ્યું, એ જ વખતે સ્વરૂપની લીનતારૂપ સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ્યું. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ ત્યાં પ્રગટ થઈ ગયો. પછી આગળ ચાલશે, આ શરૂઆત થઈ. અને શરૂઆત થતા પહેલા શુદ્ધોપયોગ થતા પહેલા આવા ધૂન વાળા પરિણામ હોય છે, ગોલનના સ્વરૂપ રસના ગોલનના પરિણામ અને સ્વરૂપની ધૂન ચડી હોય એવા પરિણામ હોય છે. કેમ ધૂન ચડી? એને કેમ ધૂન ચડી? તો કે સ્વરૂપ એવું છે કે ધૂન ચડી જાય. વસ્તુ એવી છે સ્વરૂપ, ધૂન ચડ્યા વિના લક્ષમાં આવે, ભાવ ભાષણ માં આવે તો એની ધૂન ચડ્યા વિના એવી વસ્તુ છે. પણ જે સુખ કેવળ જ્ઞાનમાં પ્રગટે એના કરતા અનંત ગુણનો દરિયો અંદર ભર્યો છે, સુખનો દરિયો અંદર ભર્યો છે, એટલે ધૂન ચડે ચડે ને ચડે. નિર્વિકલ્પ થતા પહેલા જે ધૂન ચડે છે એમાં વચ્ચે તૂટક પણ નથી થતું, એ તો ધૂન ચડી એટલે ચડી, પછી કઈ ખબર ન આવે, ધૂન માં ચાલે. મોટા ભાગે બહુ ભાગ મનુષ્ય તો ધ્યાનમાં આવે છે. કોઈ કોઈ જીવો અથવા કે જેને ધ્યાન ન હોય તો એ ધ્યાનમાં જ ચાલતા હોય, એ ધૂનમાં જ ચાલતા હોય છે. ખાય તો ધૂનમાં, હાલે તો ધૂનમાં, ધૂનની બહાર જ નહીં. ધૂન પાપ કઈ નથી, ધૂન માં એવી ધૂન ધૂન એને ધૂન નથી લીધા. પછી નીચે લખે છે કે આ આત્મા ને પરમાત્મા થવાની વાત છે. આત્માને પરમાત્મા થવાની આ વાત અબજોના અબજો રૂપિયા આપે તો પણ સાંભળવા મળે તેવી નથી. સાંભળવા માટે હું અબજો રૂપિયા મળે એ પુણ્ય જુદી જાતના, અને આ વાત સાંભળવા મળે એ પુણ્ય જુદી જાતના. એમ કે રૂપિયાથી જોખાય એવું નથી. લોકો પુણ્યને રૂપિયાથી જોખે છે ને, આને બહુ પૂન છે, આને ઘણા ઘણા રૂપિયા મળી ગયા, બહુ પૂન છે. તો કે નહીં, આ વાત એવી છે કે અબજોના અબજો રૂપિયાથી પણ એને તુલના થાય એવો નથી. આ પરમાત્માની વાત પૈસાની ચીજ જ નથી. આનું પૈસાથી મૂલ્યાંકન થઈ શકે નહીં, કે બહારની કોઈ ચીજથી મૂલ્યાંકન થઈ શકે નહીં, એવી આ ચીજ છે. 305 માં એટલી વાત કરી છે. અભિપ્રાય ની બહુ સરસ વાત કરી છે. એ માથાનો કાપનાર, કંઠનો ગળાનો છેદનાર, જેટલું પોતાનું અહિત નથી કરતો તેટલું અહિત પોતાનો ઊંધો અભિપ્રાય કરે છે. અભિપ્રાય પર ગુરુદેવે વાત કરી ઊંધો અભિપ્રાય કેટલું નુકસાન કરે. ગુરુદેવે કેટલું કહી ગયા છે, જગતને પોતાના ઊંધા અભિપ્રાય ની ભયંકરતા ભાસતી નથી, ભયાનકતા ભાસતી નથી. અનુભવ તો સહેજે થઈ જાય છે, તે માટે બે પ્રયત્નો કરવા પડતા નથી. એક પ્રયત્ન માં બીજો સમય જાય છે.
બરાબર,
ત્યાં બહાર થી રસ તૂટે ત્યાં અંતર નો રસ વધી જાય, અને અંતર નો રસ વધે ત્યાં બહાર થી રસ છૂટી જાય. જુદા 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 પ્રયત્નો કરવા પડતા નથી. એક બાજુ નો પ્રયત્ન કરે તો બીજી બાજુ નું કામ આપોઆપ થાય છે. આત્માના અનુભવ નહીં થવામાં દ્રષ્ટિનો દોષ છે કે જ્ઞાન નો દોષ છે? શ્રદ્ધાનો દોષ છે કે જ્ઞાન નો દોષ છે? એક દોષ હોય ને એક ન હોય એવું તો કઈ બને નહીં. દોષ તો બે સાથે જ રહે છે, ગુણ પણ સાથે પ્રત્યે છે, દોષ પણ સાથે જ રહે છે. પણ ભૂમિકા અનુસાર જુદી જુદી વાત જ્ઞાનીઓ એ કરી છે. આત્માનો અનુભવ નથી થતો તેમાં દ્રષ્ટિ અને જ્ઞાન બંનેનો દોષ છે. તમારી વાત સ્થાપી દીધી કે એમાં શ્રદ્ધા પણ ભૂલી છે અને જ્ઞાન પણ ભૂલ્યું છે, માટે આત્માનો સાક્ષાત્કાર થતો નથી. અનુભવ થવો એટલે પોતાના પરમાત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થવો, એને અહીંયા સ્વાનુભૂતિ કહે છે. અને એની મુખ્યતાથી આ ગ્રંથમાં ચર્ચા ચાલી છે, એટલે સ્વાનુભૂતિ દર્શન નામ કહે છે. આત્માનો અનુભવ નથી થતો તેમાં દ્રષ્ટિ અને જ્ઞાન બંનેનો દોષ છે. દ્રષ્ટિનો મુખ્ય દોષ છે, કેમ કે આખે આખી ઉલટી પરિણમે છે. માટે દ્રષ્ટિ પૂરેપૂરી ઊંધી થાય છે એટલે એનો સૌથી વધારે દોષ છે. શ્રદ્ધાનો દોષ મોટો છે એમ કે છે. દ્રષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય. એ જ્ઞાન દશામાં સવળી દ્રષ્ટિ પરિણમે ત્યારે એનો અનંત પૂરેપૂરી સવળી પરિણમતી હોવાથી અનંત શક્તિથી એનું જોર હોય છે, એટલે બીજા ગુણોનું પણ જોર વધે છે, જ્ઞાનનું જોર પણ વધે છે. જ્ઞાન મિથ્યા નથી, પણ છતાં જ્ઞાન ને સમ્યક ત્યાં નથી કહેવાતું. જ્ઞાનમાં તો યથાર્થ વસ્તુ છે, એટલે ઉપશમ થવાને યોગ્ય થઈ ગયું છે, એટલે અંતકાળમાં ઉપશમ થઈ જશે મિથ્યાત્વ, અને ઉત્તમ સમય દર્શન પ્રગટ થઈ જશે. મંદ પુરુષાર્થ હોય તો છ મહિના, આમ તો મંદ પુરુષાર્થ વાળા ને મહિનો, બે મહિના, ત્રણ મહિના લાગે, છ મહિના તો મેક્સિમમ કાળ. ચારિત્રમું મંદ તો મિથ્યા દ્રષ્ટિ દરવલિંગી થી ઘણો કરે છે. અહિયાં દર્શન નો જે પાકળો કર્યો છે ભાવભાષણ ને લઈને, છતાં પણ પુરુષાર્થ થી જે ઉપડવો જોઈએ એટલો નથી ઉપડતો. વધારે જોતો જે પુરુષાર્થ થી આત્માને પ્રત્યક્ષ કરીને પુરુષાર્થની ઉગ્રતા આવવી જોઈએ, એ પ્રકાર જેટલો વધારે કરવો જોઈએ એટલો વધારે નથી થતો, કઈક પ્રમાણમાં ઓછો થાય છે. માટે સમય જાય છે, પણ વિચાર પણ થઈ ગયો છે, જ્ઞાન યથાર્થ થઈ ગયું છે, પણ પુરુષાર્થની અંદર તીવ્રતા મંદતા જુદા જુદા જીવોને જુદી લીધી હોય છે. બધા જીવોની એક સરખી તીવ્રતા નથી હોતી કે મંદતા નથી હોતી, ભિન્ન ભિન્ન જીવોનો ભિન્ન ભિન્ન પ્રકાર તીવ્રતા મંદતાનો હોય છે. ફુગાનીજીને એક દિવસ તીવ્ર પુરુષાર્થ માનતા,
પુરુષાર્થ તો પોતે પિંડ છે,
અનંત પુરુષાર્થ નો પિંડ છે, પણ પ્રગટ પુરુષાર્થ થાય એટલું કામ થાય. તમારી પાસે મીઠાઈ ના ભંડાર ભર્યા છે, પણ પેટમાં નાખો એટલે ભૂખ માંગે. એક બટકો ખાવતો એટલે ભૂખ માંગે, બે બટકા ખાવતો એટલી ભૂખ માંગે. ભંડાર ભરવો શું કામનો? મિષ્ટાન ના ભંડાર ભર્યા હોય પણ ખાય નહીં તો ભીખો રહે, એમ પુરુષાર્થ ન થાય તો કામ ન થાય. અંદર અનંત પુરુષાર્થ છે આત્માનો શક્તિ રૂપે, પણ કામ તો વ્યક્તિમાં થાય છે. શક્તિ વપરાય નહીં તો શક્તિ નકામ બેકાર રહે છે, શું કામની શક્તિ? શક્તિનો સદુપયોગ થવો જોઈએ. ખાસ કરીને પ્રત્યક્ષ કરીને પુરુષાર્થ નું તીવ્ર કરવો જોઈએ એવો પ્રકાર ઓછો છે.
એટલે પ્રત્યક્ષ કરીને એમાં
શું ભાવ રહેલો છે? એમાં શું વસ્તુ અનંત પ્રત્યક્ષ છે, એને વિઝ્યુલાઇઝ કરે વારંવાર તો પુરુષાર્થ ઉછળે. વિઝ્યુલાઇઝ કરવું એટલે જેમ તમે કોઈ પ્રસંગને જોતા હોય એવી રીતે. તમે વાત કરો કે મારા આની હારે આવી વાત થઈ, ત્યારે એવી વાત થઈ ત્યારે તમે એ પ્રસંગને નજરમાં જોતા હોય ને એવી રીતે વાત કરતા હોય. જોવું, વિઝન એટલે જોવું, ટેલિવિઝન નથી કહેતા એને, કહેવાય વિઝ્યુલાઇઝેશન કહે છે. જોઈ જોતો હોય એમ આત્માનો વિચાર કરે ને, આત્માને નિધિધ્યાસનમાં લે. એનો શાસ્ત્રીય શબ્દ નિધિધ્યાસન છે, અને અંગ્રેજીમાં એને વિઝ્યુલાઇઝેશન કહે છે. વિઝ્યુલાઇઝ કરે, જોવે જોવે પ્રત્યક્ષ જોવે કે મારો આત્મા આવે છે.
જોયું
અસ્તિત્વ નો ખ્યાલ આવ્યો એટલે એને વિચાર આવ્યો એમ નથી, પ્રત્યક્ષ અંશે અનંત પ્રત્યક્ષ ને વિઝ્યુલાઇઝ કરી દીધું. એને વારંવાર વિઝ્યુલાઇઝ કરે, ભાવવાસનમાં આવેલા પોતાના પરમાત્મા સ્વરૂપને વારંવાર વિઝ્યુલાઇઝ કરે. જેટલું તો વારંવાર કરે એટલી વાર પુરુષાર્થ દૂર કરી દીધો છે બહાર આવે. પુરુષાર્થ શક્તિમાંથી વ્યક્તિ થાય એનો એક જ ઉપાય છે, એક જ રીત છે, બીજી રીત નથી, વિધિ નથી. જેટલો વધારે થાય તેટલો અનુભવ વહેલો, જેટલો એમાં ઓછો થાય તો અનુભવ મળવો જોઈએ. પણ સિત્તેર પુરુષાર્થ ફળ કરતો નથી, દોઢ બે મિનિટ મદદ થઈ જાય. સૌ મિનિટ બહુ મેક્સિમમ બાંધે છે.
જે કહ્યું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ,
સંભાળવું, એ ક્ષણ માટે પણ સંભાળી લેવું, જરા વિસ્મૃત કરી જાય છે. જે પોતાના સ્વરૂપ નું વિસ્મરણ કરી જાય છે, ભૂલી જ જાય છે કે હું આવો છું, તો એક ક્ષણ પણ એને સ્મરણ તો કરે, એને સંભાળતો કરો તો તમને રસ ઉત્પન્ન થશે, તો એ રસ લંબાશે એમ કહે છે. દ્રષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય, મોક્ષ માર્ગની અંદર શ્રદ્ધાનું જોર થાય તો બીજા ગુણો પણ વિકાસ પામે છે અને જ્ઞાન પણ છે. દ્રષ્ટિ સંગત થાય તો જ્ઞાન પણ સંગત થાય છે, અને અનંત ગુણો પણ સંગત થાય છે. દ્રષ્ટિ અને જ્ઞાન બંનેમાં વિપરીતતા છે. દ્રષ્ટિ અને જ્ઞાન મિથ્યાત્વની દશામાં, સંસાર દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન બંનેમાં વિપરીતતા છે, પણ છતાં દ્રષ્ટિની મુખ્યતા છે. કેમ કે અનંત શક્તિ છે, ઊંધી પરિણમે છે. સવળી થાય તો અનંત શક્તિ, અવળી થાય તો અનંત શક્તિ. દ્રષ્ટિ ફરે તો જ્ઞાન ફરી જ જાય છે. પછી એટલું કીધા પછી પહેલી ભૂમિકાની વાત કરે છે, આ ઉપરની ભૂમિકાની વાત કરે. પહેલી ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચા વિચાર આદિ બધું આવે છે. એટલે પહેલી ભૂમિકામાં જ્ઞાનની પ્રધાનતા છે. જ્ઞાન સાધન છે, જ્ઞાન પ્રધાન સાધન છે. કેમ કે દ્રષ્ટિ ઊંધી પડી છે, સાધન ક્યાંથી બનાવેલ? પહેલી ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચા વિચાર આદિ બધું આવે છે, પણ મોક્ષ માર્ગમાં પહેલી મુખ્ય દ્રષ્ટિ છે. મોક્ષ માર્ગની અંદર તો દ્રષ્ટિની પ્રધાનતા છે. દ્રષ્ટિના બળે સાધક આગળ વધે, જ્ઞાન ઓછું હોય એનો વાંધો નથી. દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય છે, દ્રષ્ટિની સાથે જ્ઞાન જોડાઈ જાય છે. દ્રષ્ટિ સંવેગ થાય ત્યાં જ્ઞાન સંવેગ થઈ જાય છે. તો અનંતા ગુણો સંવેગ થાય અભેદ પદાર્થ હોવાથી, જ્યાં દ્રષ્ટિ સંવેગ થઈ, શ્રદ્ધા સંવેગ થઈ, સર્વ ગુણાસ્તે સંવેગ, બધા ગુણોના સંવેગ થાય છે. ગુરુદેવે એકનું સ્પષ્ટ કર્યું છે કે કાંઈ ભૂલ ન થાય. આટલી બધી વાત કર્યા પછી બધો ટોપલો ગુરુદેવના ખાતે ખપે છે. આ બધી જેટલી વાત કરી બધી રકમ ગુરુદેવની છે. તમે તો એમના વચ્ચે વાત કરી છે. પહેલા સુધી જ્ઞાને કરીને જાણ્યું, જ્ઞાન પૂર્વક શ્રદ્ધા છે. ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચું વિચાર આવે છે. ત્યારે જ્ઞાનને ઓછું કરાય છે. પરિણમી માટે ત્યાં શ્રદ્ધાની પ્રધાનતા છે. એ બે વાત છે, બે ભૂમિકા ની જુદી વાત છે. શું છે કે જયારે કોઈ પણ નાની હોય એનું મોક્ષ હોય, ડાક્ટરે ત્યારે એને પોતાના ગુરુ સ્મરણ આવ્યા વિના રહેતું નથી. ગુરુનો ઉપકાર એને દેખાય વગર રહેતો નથી. કેમ કે પેલાની પોતાની દશાની એની ખ્યાલ છે. હું ક્યાં ક્યાં કેવી કેવી થાક થતો, ભૂલ ખાતો હતો, કેવી રીતે આથડતો હતો, રખડતો હતો, અને મારો પત્તો ખાતો નહોતો. આ ગુરુએ સમજાવ્યા પછી ગાડી પાછે ચડી એટલે બીજાને સમજાવે ત્યારે એને પોતાના ગુરુનું સ્મરણ થાય, પોતાના ગુરુના ઉપકારનું સ્મરણ થાય છે. એમને સમજાય જે કોઈ અટકે તે પોતાની ભૂલથી અટકે છે. સમજાવનાર સમજાવે છે, અટકે છે એ પોતાની ભૂલથી અટકે છે. કહે કાંઈ અને સમજે કાંઈ, પછી ભૂલ થાય જ નહીં. બહુ રમૂજી દ્રષ્ટાંત ગુરુદેવ. પણ એમ કહ્યું કે ફાનસ સળગાવો તો નાખ્યું ભડકામાં. ફાનસ સળગાવો કહ્યું, નાખ્યું ભડકામાં. સાસુએ બહુને કીધું ફાનસ સળગાવો બાપા, હાથ ભળી ગઈ છે. તમે ચૂલાનો ભડકો ત્યાં નાખ્યો કેમ? કે તમે ભાઈજી કીધું કે સાને સળગાવો, તમે હવે સળગાવવા માટે નાખ્યું ભડકા, મારે એમ નહીં એની વાત સળગાવવાની, વાત સળગાવો એમ કહેવાય ને, એટલે ફાનસ સળગાવો એમ કીધું. તો ફાનસ સળગાવો એટલે ફાનસમાં જે વાત છે એને સળગાવવાની હતી, તો આખો ફાનસ ભડકાવવા નહીં. એમ ફાનસ સળગાવો એમાં કહેવા માંગે છે, કાંઈ સમજે છે કાંઈ, એના જેવું થાય તો ભૂલ થાય, પોતાની ભૂલે ભૂલે વાત તો વાતની રીતે થાય, વ્યવહારથી થાય ને નિશ્ચયથી થાય. સમજવું એની જવાબદારી પોતાની છે, સાચું સમજવું યથાર્થ સમજવું એની જવાબદારી પોતાની છે. સમજાવનાર તો ઘણું સમજાવે, પછી ન સમજે પોતે ઊંટી રીતે પોતાની રીત છૂટ ન મૂકે તો શું થાય, ઊંટી રીત મૂકે નહીં તો શું થાય. કેટલી રીતે સમજાવવામાં આવે છે કે આ વાત તારા આત્માની છે, તારા આત્માને લક્ષ્યમાં રાખીને મુખ્ય રાખીને તારા આત્મામાં લાગુ કરીને આ વાતને સમજ. શું કે છે, વાતને તારા આત્મામાં લાગુ કરીને સમજ. હવે એના બદલે એમ જેમ સમજે તો પછી એના બદલે બીજું સમજે ને પરલક્ષે સમજે તો શું સમજે, બીજું સમજે કે ન સમજે ને બીજું સમજે. એટલે અહીંયા પહેલી શરત આ છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન. સમજવા બેઠો છે એને પણ પહેલી શરત છે કે આ શબ્દ તારે સમજવાનું છે, સ્વલક્ષ્ય સમજ. હું તને પોતાને લક્ષ્યમાં રાખીને સમજ. બીજી રીતે સમજો એટલે કોઈને લક્ષ્યમાં રાખીને પરલક્ષ્ય સમજો, તેથી તારું ચૂકાઈ જશે. અથવા તને આ વાત બીજી રીતે સમજાઈ જશે, સાચી રીતે નહીં સમજાય. શરત કરીશ પોતાની પરલક્ષ્ય સમજવાની ઊંટી રીત છે, છોડી દેવી જોઈએ. થોડું એનું સમજણનું ફળ આવે યથાર્થ. ભૂમિકામાં પ્રધાન સાધન જ્ઞાન છે, દ્રષ્ટિ મિથ્યા છે પણ એ મંદ થતી જાય. જો જ્ઞાન યથાર્થ સાચું થાય, સમજણ સાચી થાય, વિવેક સાચો આવે, જ્ઞાન અભિપ્રાય જ્ઞાનનો સાચો થઈ જાય, શું તો પલટીને તો મિથ્યા મન થાય. પણ મોક્ષ માર્ગ શરૂ થાય ત્યારે શ્રદ્ધા અનંત શક્તિથી પરિણમતી હોવાથી, અને જ્ઞાન અને બીજા ગુણો અધૂરી શક્તિથી પરિણમતા હોવાથી દ્રષ્ટિની પ્રધાનતા છે. એટલે ત્યાં સાધન દ્રષ્ટિ તરીકે કહીને એની મુખ્યતાથી પણ વાતો કરી છે. એ મોક્ષ માર્ગની લેવી છે, મોક્ષમાં જ્ઞાનની પ્રધાનતા ને એમ પરિસ્થિતિ બદલાય છે એમ સમજવામાં લેવું, નહીતર એકની જગ્યાએ બીજું સમજાઈ જશે એમ ન થવું. હા, એવું કરી દે છે. દ્રષ્ટિ પ્રધાનતાથી કરેલી વાતો જોરદાર હોય છે. કેવી? દ્રષ્ટિ તો કેવળ જ્ઞાન ને વિષય નહીં કરે, દ્રષ્ટિ ને પાછા આપે તો એમ કે મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે મોક્ષ નથી જોઈતો, એને વિષય જ કરતી નથી દ્રષ્ટિ, એટલે ક્યાંથી માગે, એને જોતી જ નથી. તો એની જોરદાર વાતો આવે અને વાતનો રસ ચડે ઘણાને. શેનો? વાતનો, દ્રષ્ટિનો રસ નહીં. વાતનો રસ ચડી જાય, વાત તો શબ્દો છે, ઉદગળાત્મક છે, સુંદર નો રસ ચડે, જળ નો. પાણી તો જળ છે એના રસમાં ચડી જાય. અને મુમુક્ષુ ની ભૂમિકામાં જ્ઞાન ની વિવેક ની પ્રધાનતા છે એ છૂટી જાય, ગડબડ થઈ જાય. એમ નહી મારા આત્માને નમન કરીશ, તને તને પગે નહીં લાગુ એવું બધું બોલવાનું. એને ઉન્મત્ત પ્રલાપતા કહે છે. શું? એને ઉન્મત્ત પ્રલાપતા કહે છે. જેમ કોઈ માણસ પાગલ થાય અને જેમ તેમ બોલે, એમ આ માણસ પણ નિશ્ચયાભાસી જેમ તેમ બોલતો થઈ જાય. એટલે એવી રીતે વાત નથી, વિવેકથી વિચારથી આત્માના સદગુણો કેમ પ્રગટ થાય એનું આ વિજ્ઞાન છે, એનું સાયન્સ છે, એનું ગણિત છે, એનું લોજિક છે.
સુખ ધામાયા ન